एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ज्ञान गोष्ठी विश्वना श्रेष्ठ विचारो अने विचारकोनो सार हवे आपनी भाषामां।
नमस्कार अने स्वागत छे आजना ज्ञान संवादमां। આજે આપણે એક એવા ફ્રેન્ચ ફિલોસોફરની વાત કરવાના છીએ જેમનું નામ લેતા જ ઘણા બૌદ્ધિક વર્તુળોમાં એક ખાસ પ્રકારની ચર્ચા શરૂ થઈ જાય છે, જાક દેરીદા।
બિલકુલ, 20મી સદીના સૌથી પ્રભાવશાળી વિચારકોમાંના એક, અને હા, એટલા જ વિવાદાસ્પદ પણ।
જાકી એલી દેરીદા, એમનો જન્મ 1930માં ફ્રેન્ચ અલ્જીરિયામાં,
હા, એક સેફાર્ડિક યહૂદી પરિવારમાં,
અને 2004માં પેરિસમાં એમનું અવસાન થયું।
એમની આ જે પૃષ્ઠભૂમિ છે, ફ્રેન્ચ કોલોની, યહૂદી ઓળખ, એની અસર એમના કામ પર દેખાય છે ને?
ચોક્કસ દેખાય છે। ઓળખ, ભાષા, અર્થની જટિલતા, આ બધા વિશેની એમની સમજને આ પૃષ્ઠભૂમિએ ઘણો આકાર આપ્યો।
તો આજે આપણે એમના મુખ્ય વિચારો, એમના કાર્યો અને એમના વારસાને સમજવાનો પ્રયાસ કરીશું। બિલકુલ, અને દેરીદાને સમજવા માટે જેમ તમે કહ્યું, એ સમયનો સંદર્ભ બહુ મહત્વનો છે। બીજા વિશ્વયુદ્ધ પછીનું ફ્રાન્સ, એ સમયે ત્યાં એટલે અસ્તિત્વવાદનો પ્રભાવ હતો, સાર્ત્ર, કામુ,
અને સંરચનાવાદ પણ, ખરું ને? લેવી સ્ટ્રોસ જેવા વિચારકો,
હા, સંરચનાવાદ પણ ચર્ચામાં હતો। દેરીદા એક રીતે સંરચનાવાદના અનુગામી પણ હતા અને એના કટ્ટર વિવેચક પણ એમના અંગત જીવનની વાત કરીએ તો પેલો યહૂદી વિરોધી કાયદાઓનો અનુભવ વિશી શાસન હેઠળ,
હા, એમને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા
12 વર્ષની ઉંમરે। આ અનુભવ, આ બાકાતપણાનો, એક્સક્લુઝન અનુભવ એમના પર બહુ ઊંડી અસર કરી ગયો।
અન્ય કોણ છે, સત્તા કેવી રીતે કામ કરે છે, એ બધા વિચારોના બીજ કદાચ ત્યાં રોપાયા છે,
શક્ય છે। અને એમના સમકાલીનો પણ જુઓ, મિશેલ ફુકો, રોલો બાર્થ, ઇમેન્યુએલ લેવિનાસ, આ બધા સાથે એમનો સંવાદ ચાલતો રહ્યો।
અને પેલી બે મોટી ઘટનાઓ, અલ્જીરિયાનો સ્વતંત્રતા સંગ્રામ અને પેરિસમાં 1968ની ઘટનાઓ,
હા, એની પણ અસર હશે જ, ખાસ કરીને સ્થાપિત સત્તા અને સંસ્થાઓ સામે પ્રશ્નો ઉઠાવવા બાબતે।
એમના શરૂઆતના જીવન વિશે થોડું વધુ જાણીએ। અલ્જીરિયાના અલ બિયારમાં જન્મ મધ્યમ વર્ગીય પરિવાર,
હા, પિતા વાઇન અને સ્પિરિટના વેપારી હતા, અને પેલી સ્કૂલમાંથી હકાલપટ્ટીની વાત એ એમના માટે બહુ આઘાતજનક હતી।
એ અનુભવે એમને સમાવેશ અને બાકાત વચ્ચેનો ભેદ સમજાવ્યો છે।
બરાબર, કોણ આપણામાં છે અને કોણ બહાર, આ સંબંધ અને ઓળખના પ્રશ્નો એમના માટે કેન્દ્રવર્તી બન્યા।
પછી 1949માં તેઓ પેરિસ ગયા ઉચ્ચ અભ્યાસ માટે,
હા, પ્રતિષ્ઠિત ઇકોલ નોર્મલ સુપિરિયર ENS માં જોડાયા, ત્યાં ફિલોસોફીનો અભ્યાસ કર્યો। લુઇસ આલ્થ્યુસર જેવા પ્રભાવશાળી માર્ક્સવાદી વિચારક એમના શિક્ષક હતા,
અને ત્યાં જ તેઓ હુર્સેલ અને હાઇડેગરના સંપર્કમાં આવ્યા, જેમની ફિનોમિનોલોજી સાથે એમનો લાંબો સંવાદ ચાલ્યો।
હા, એમના શરૂઆતના કામ પર હુર્સેલ અને હાઇડેગરનો ઘણો પ્રભાવ છે, જો કે ટીકાત્મક પ્રભાવ છે।
અને પેલી નામ બદલવાની વાત, જાકીમાંથી જાક,
હા, એ પણ રસપ્રદ છે। કદાચ ફ્રાન્સના સાંસ્કૃતિક પરિવેશમાં ભળવાનો પ્રયાસ, પણ એની પાછળ પણ ઓળખ, ભાષા, સંબંધની જટિલતાના પડઘા જોઈ શકાય।
ચાલો હવે એમના મુખ્ય વિચારો પર આવીએ। જે શબ્દ સૌથી વધુ જોડાયેલો છે એમની સાથે, વીકન્સ્ટ્રક્શન। આ શબ્દ સાંભળીને શું સમજવું? ઘણા લોકો એને નકારાત્મક રીતે જુએ છે, જાણે કશુંક તોડી પાડવાની વાત હોય।
હા, એ બહુ મોટી ગેરસમજ છે। વીકન્સ્ટ્રક્શન કોઈ પદ્ધતિ નથી કે કોઈ સિદ્ધાંત પણ નથી જેને તમે લાગુ પાડી શકો। એ તો એટલે કોઈ પણ પાઠને વાંચવાની, એને સમજવાની એક રીત છે।
અને પાઠ એટલે ફક્ત પુસ્તક નહીં?
ના ના, પાઠ એટલે કોઈ પણ સાંસ્કૃતિક રચના, ફિલોસોફી, સાહિત્ય, કાયદો, રાજકારણ, કળા, કશું પણ।
તો આ રીત શું કરે છે?
એ પાઠની અંદર રહેલા આંતરિક વિરોધાભાસો, તણાવો, અસ્થિરતાઓને ઉજાગર કરે છે। એ બતાવે છે કે પાઠ જે એક સ્થિર અર્થ રજૂ કરતો દેખાય છે, એ ખરેખર એટલો સ્થિર નથી। એ પોતાની અંદર જ એવા તત્વો ધરાવે છે જે એના પોતાના અર્થને અસ્થિર બનાવે।
એટલે પાઠ પોતે જે કહે છે એના કરતાં એ શું નથી કહેતો અથવા શું છુપાવે છે એના પર ધ્યાન આપવું।
બરાબર, અને એ જોવો કે પાઠ કઈ રીતે અજાણતા જ પોતાની ધારણાઓ પર સવાલ ઊભા કરે છે। મૂળ વાત એ છે કે અર્થ ક્યારે પૂરેપૂરો હાજર, પ્રેઝન્ટ નથી હોતો, એ હંમેશા વિલંબિત હોય છે,
અને એ હંમેશા જે ગેરહાજર છે એના પર આધાર રાખે છે.
હા, આ સમજવા માટે એમનો પેલો બીજો પ્રખ્યાત શબ્દ મદદ કરે છે, ડિફરન્સ.
હા, આ શબ્દ તો એમણે પોતે ઘડ્યો છે અને એની જોડણી પણ ખાસ છે. ડિફરન્સમાં ઈને બદલે એ, કેમ હમ?
આ જ એમની ખૂબી છે. આ શબ્દ પોતે જ એક ફિલોસોફિકલ રમત છે. ફ્રેન્ચમાં ડિફેરે ક્રિયાપદના બે અર્થ થાય છે, જુદું પાડવું ટુ ડિફર અને વિલંબ કરવો ટુ ડિફર. દેરીદા આ બંને અર્થોને ડિફરન્સ શબ્દમાં ભેગા કરે છે.
એટલે કે અર્થ તફાવતથી પણ બને છે અને વિલંબથી પણ.
બરાબર. ભાષામાં કોઈ શબ્દનો પોતાનો સ્વતંત્ર અર્થ નથી. દિવસનો અર્થ રાતના તફાવતથી જ સમજાય. આ થયો તફાવત, ડિફરન્સ. પણ આ અર્થ ક્યારે અંતિમ નથી, એ હંમેશા બીજા શબ્દો તરફ ઇશારો કરતો રહે છે, આગળ ધકેલાતો રહે છે. આ થયો વિલંબ, ડિફરલ.
અને જોડણીમાં એ,
એ ફક્ત લખવામાં જ દેખાય છે, બોલવામાં ડિફરન્સ અને ડિફરન્સ સરખા જ લાગે. આના દ્વારા દેરીદા લેખનના મહત્વ પર ભાર મૂકે છે, જેને પશ્ચિમી પરંપરાએ વાણી, સ્પીચ કરતાં ગૌણ ગણ્યું છે.
ઓ, એટલે આખી વાત પેલી લોગોસેન્ટ્રિઝમની ટીકા સાથે જોડાયેલી છે.
ચોક્કસ. લોગોસેન્ટ્રિઝમ એટલે પશ્ચિમી ફિલોસોફીની એ વૃત્તિ જે વાણી, હાજરી, પ્રેઝન્સ અને તાત્કાલિક અર્થને પ્રાધાન્ય આપે છે. દેરીદા કહે છે કે આ હાજરીનો ભ્રમ છે. અર્થ હંમેશા મધ્યસ્થી દ્વારા, સંકેતો દ્વારા, લેખન દ્વારા જ શક્ય બને છે અને ક્યારે સંપૂર્ણ હાજર નથી હોતો.
આ બધું સમજવું થોડું એટલે મહેનત માંગી લેવું એવું છે, પણ ખૂબ રસપ્રદ. એમના પુસ્તકોમાં આ વિચારો કેવી રીતે પ્રગટ થાય છે? પેલું 1967નું વર્ષ બહુ મહત્વનું ગણાય છે ને?
હા, 1967માં એમના ત્રણ પુસ્તકો એકસાથે પ્રગટ થયા, જેને ખળબળાટ મચાવી દીધો. ઓફ ગ્રેમેટોલોજી, એમાં લોગોસેન્ટ્રિઝમ અને ફોનોસેન્ટ્રિઝમની વિસ્તૃત ચર્ચા છે અને ડિફેરોન્સનો ખ્યાલ રજૂ થયો.
બીજું,
રાઇટિંગ એન્ડ ડિફરન્સ,
રાઇટ,
એમાં એમણે ફ્રોઇડ, લેવિસ્ટ્રોસ, ફૂકો જેવા જુદા જુદા વિચારકોના લખાણોનું રીકન્સ્ટ્રક્ટિવ વાંચન કર્યું.
અને ત્રીજું હતું સ્પીચ એન્ડ ફિનોમેના.
હા, એમાં હુર્સેલની ફિનોમેનોલોજીની ટીકા કરી, ખાસ કરીને પ્રત્યક્ષ ચેતના અને હાજરીના વિચાર પર સવાલ ઉઠાવ્યા. આ ત્રણેય પુસ્તકોએ રીકન્સ્ટ્રક્શન માટે પાયો નાખ્યો.
અને પછીના વર્ષોમાં પણ એમનું લેખન ચાલુ રહ્યું. કયા પુસ્તકો કે વિષયો ખાસ ધ્યાન ખેંચે છે?
ઘણા છે. માર્જિન્સ ઓફ ફિલોસોફી છે, જે ફિલોસોફીની સીમાઓ અને એની બહાર શું છે તેની વાત કરે છે. ધ પોસ્ટકાર્ડ પણ બહુ અનોખું પુસ્તક છે. સંદેશાવ્યવહાર, પ્રેમ, નૈતિકતા, એ બધું પોસ્ટકાર્ડના રૂપક દ્વારા.
અને પેલું માર્ક્સ પરનું પુસ્તક
સ્પેક્ટર્સ ઓફ માર્ક્સ. હા, સ્પેક્ટર્સ ઓફ માર્ક્સ બર્લિની દિવાલના પતન પછી લખાયેલું. એ સમયે ઘણા લોકો કહેતા હતા કે માર્ક્સવાદ હવે પૂરો થઈ ગયો, પણ દેરીદાએ એમાં માર્ક્સના ભૂતની વાત કરી. એટલે કે માર્ક્સના વિચારો, ખાસ કરીને ન્યાય અને મુક્તિના વિચારો, આજે પણ આપણને સતાવે છે, પ્રાસંગિક છે.
અને એમાં જ એમણે હોન્ટોલોજીનો ખ્યાલ આપ્યો.
હા, હોન્ટોલોજી એટલે ભૂતકાળના ભૂતોનો વર્તમાન પરનો પ્રભાવ. ભૂતકાળ ક્યારેય પૂરો થતો નથી, એના વણ ઉકેલાયેલા પ્રશ્નો, એની સ્મૃતિઓ આપણને ઘેરતી રહે છે. આ ખ્યાલ ઇતિહાસ, સ્મૃતિ અને ભવિષ્ય માટેની આપણી જવાબદારી સાથે જોડાયેલો છે.
એમના કામમાં નૈતિકતા અને ન્યાય જેવા મુદ્દાઓ વારંવાર આવે છે એવું લાગે છે.
બિલકુલ. રીકન્સ્ટ્રક્શન માત્ર ભાષાની રમત નથી, એ નૈતિક અને રાજકીય પ્રશ્નો સાથે ગાઢ રીતે જોડાયેલો છે. જવાબદારી, આતિથ્ય, હોસ્પિટાલિટી, માફી, ફગીવનેસ, આ બધા પર એમણે ઊંડું ચિંતન કર્યું છે.
એમના સમયના બીજા વિચારકો સાથે એમની સરખામણી કઈ રીતે કરી શકાય? જેમ કે સંરચનાવાદીઓ.
સંરચનાવાદીઓ જેમ કે લેવી સ્ટ્રોસ સમાજ અને સંસ્કૃતિમાં સ્થિર માળખાઓ, સ્ટ્રક્ચર્સ શોધવાનો પ્રયાસ કરતા હતા. દેરીદા એનાથી આગળ જાય છે. એ માળખાઓની અંદર રહેલી અસ્થિરતા, તફાવત અને અનિર્ણયક્ષમતા, અનડિસાઇડેબિલિટી પર ભાર મૂકે છે.
અને ફૂકો કે ડેલ્યુઝ જેવા પોસ્ટ સ્ટ્રક્ચરલિસ્ટ સાથે?
એમની સાથે ઘણી સમાનતાઓ છે. સત્તા, જ્ઞાન, વિમર્શ, ડિસ્કોર્સ વિશેના વિચારોમાં સામ્ય જોવા મળે. પણ દેરીદાનું જે ખાસ ધ્યાન ભાષા, લેખન અને પાઠ્યતા, ટેક્સ્ટ્યુઆલિટી પર છે, એ એમને થોડા અલગ પાડે છે.
એમની લેખન શૈલી પણ બહુ અલગ છે નહીં? વિશ્લેષણાત્મક ફિલોસોફી કરતાં ઘણી જુદી.
હા, ખૂબ જ. વિશ્લેષણાત્મક ફિલોસોફી, સ્પષ્ટતા અને તાર્કિક દલીલો પર ભાર મૂકે છે. દેરીદાની શૈલી ઘણીવાર સૂત્રાત્મક, કાવ્યાત્મક અને પાઠો સાથે રમત કરતી હોય એવી લાગે છે. એટલે જ્હોન સર્લ જેવા વિશ્લેષણાત્મક ફિલોસોફર સાથે એમનો પેલો પ્રખ્યાત વિવાદ થયો હતો.
અને એમના વારસાની વાત કરીએ તો એમનો પ્રભાવ ક્યાં ક્યાં દેખાય છે? શું એ માત્ર ફિલોસોફી પૂરતો સીમિત રહ્યો?
ના ના, બિલકુલ નહીં. એમનો પ્રભાવ તો ખૂબ જ વ્યાપક છે, અનેક ક્ષેત્રોમાં ફેલાયેલો છે. સાહિત્યક સિદ્ધાંતમાં તો ક્રાંતિ જેવું કરી દીધું, ખાસ કરીને અમેરિકામાં. યેલ સ્કૂલના વિવેચકો પોલ ગેમાન, જે હિલિસ મિલર એમના પર બહુ પ્રભાવિત હતા.
અને ફિલોસોફીમાં?
કોન્ટિનેન્ટલ ફિલોસોફીમાં તો એમનું સ્થાન બહુ મોટું છે. પણ એ સિવાય પણ જુઓ, કાયદાનો અભ્યાસ, ક્રિટિકલ લીગલ સ્ટડીઝ, સ્થાપત્ય, ડીકન્સ્ટ્રક્ટિવિસ્ટ આર્કિટેક્ચર, રાજકીય સિદ્ધાંત, માનવશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર,
પોસ્ટ કોલોનિયલ થિયરી, જેન્ડર સ્ટડીઝ, ક્વિયર થિયરી, આ બધામાં પણ એમના વિચારો વપરાય છે.
હા, ખૂબ જ. કારણ કે એ જે સત્તાના માળખા, ઓળખની રચના, ભાષાની રાજનીતિ જેવા પ્રશ્નો ઉઠાવે છે, એ આ બધા ક્ષેત્રો માટે બહુ મહત્વના છે. એમની આંતરશાખાકીય અસર બહુ મોટી છે.
એટલે આજે પણ દેરીદા પ્રસ્તુત છે, આટલા વર્ષો પછી પણ?
મને લાગે છે કે હા, આજે પણ એટલા જ પ્રસ્તુત છે, કદાચ વધુ. આજે આપણે જે મુદ્દાઓ સાથે ઝઝૂમી રહ્યા છીએ, અર્થઘટનની સમસ્યાઓ, કાયદો અને ન્યાય વચ્ચેનો તણાવ, ઓળખની રાજનીતિ, સ્મૃતિ અને ઇતિહાસ સાથેનો આપણો સંબંધ, આતિથ્ય અને શરણાર્થીઓનો પ્રશ્ન, વૈશ્વિક નૈતિકતા,
આ બધામાં એમના વિચારો કંઈક નવી દિશા ચીંધે છે.
હા, ડિજિટલ યુગમાં જુઓ, માહિતીનો વિસ્ફોટ, અર્થોની અસ્થિરતા, સંદેશાઓનું સતત પુનરાવર્તન અને બદલાતા સંદર્ભ, આ બધાને સમજવા માટે દેરીદાના લેખન, ઇટરેબિલિટી, પોસ્ટલ સિદ્ધાંત જેવા ખ્યાલો ઉપયોગી થઈ શકે છે.
એમની કેટલીક ઉક્તિઓ બહુ પ્રખ્યાત છે, પણ એટલી જ ગેરસમજ પણ પામેલી છે. પેલી ઉક્તિ, ઇલ નિયા પાદ ઓર ટેક્સ્ટ, ગુજરાતીમાં કહીએ તો પાઠની બાર કશું જ નથી. આનો શું અર્થ કરવો? શું વાસ્તવિકતા જેવું કશું છે જ નહીં?
ના ના, એ અર્થ બિલકુલ નથી. આ ઉક્તિની બહુ ટીકા થઈ છે, કારણ કે એને ખોટી રીતે સમજવામાં આવી. દેરીદા એમ નથી કહેતા કે દુનિયા અસ્તિત્વમાં નથી. એ કહેવા માંગે છે કે આપણે દુનિયાને, વાસ્તવિકતાને ક્યારેય ભાષા, સંકેતો અને અર્થઘટનના માળખા વગર સીધી રીતે અનુભવી શકતા નથી.
એટલે આપણી સમજ હંમેશા એક પ્રકારના પાઠ દ્વારા જ શક્ય બને છે.
બરાબર. આપણો અનુભવ હંમેશા મધ્યસ્થી પામેલો, મીડિયેટેડ હોય છે. આપણે ક્યારેય સંદર્ભની બહાર હોર્સ જઈને સંપૂર્ણપણે તટસ્થ, ટેક્સ્ટ એટલે અહીં સંદર્ભ કે માળખું રીતે કશું જાણી શકતા નથી. બધું જ અર્થઘટન છે.
અચ્છા, બીજી એક ઉક્તિ, રિકન્સ્ટ્રક્શન ન્યાય છે, ડીકન્સ્ટ્રક્શન ઇઝ જસ્ટિસ. આ થોડું એટલે સમજવું અઘરું છે. રિકન્સ્ટ્રક્શન તો અસ્થિરતા લાવે, જ્યારે ન્યાય સ્થિરતા માંગે.
આ બહુ મહત્વની વાત છે. દેરીદા કાયદો, લો અને ન્યાય, જસ્ટિસ વચ્ચે ભેદ પાડે છે. કાયદો એ નિયમો, સંહિતાઓ, બંધારણો છે, જે હંમેશા મર્યાદિત હોય છે, ઐતિહાસિક હોય છે. જ્યારે ન્યાય એ એક અનંત માંગ છે, એક આદર્શ છે જે ક્યારેય પૂરેપૂરો સિદ્ધ નથી થતો, એ હંમેશા આવવાનો બાકી હોય છે.
તો રિકન્સ્ટ્રક્શન આમાં ક્યાં આવે?
રિકન્સ્ટ્રક્શન કાયદાકીય પાઠો અને પ્રણાલીઓની અંદર રહેલી અસ્પષ્ટતાઓ, બાકાતપણા અને વિરોધાભાસોને ઉજાગર કરે છે. એ બતાવે છે કે કાયદો કેવી રીતે સત્તાના હિતોને સાચવે છે, કેવી રીતે એ અન્યાય પણ કરી શકે છે. આમ કરીને એ કાયદાની મર્યાદાઓ તરફ ધ્યાન દોરે છે અને સાચા, અનંત ન્યાય માટે જગ્યા બનાવે છે. એ ન્યાયની માંગણીને જીવંત રાખે છે.
વાહ, હવે થોડી હળવી વાતો. એમના જટિલ લખાણો પાછળની વ્યક્તિ કેવી હતી? કોઈ રસપ્રદ કિસ્સા?
હા, એમના લખાણો ભલે ગહન અને ક્યારેક દુર્બોધ લાગે, પણ જે લોકો એમને મળ્યા છે એમના કહેવા મુજબ તેઓ અંગત વાતચીતમાં ખૂબ ઉષ્માભર્યા, વિનોદી અને ઉદાર હતા. ઘણા બૌદ્ધિકો સાથે એમની ગાઢ મિત્રતા હતી. અને પેલી ડિફ્રોન્સ શબ્દની રચના જોઈ લો ને, એમાં એક પ્રકારની બૌદ્ધિક રમત પણ છે.
હા, એ વાત તો કરી આપણે. અને પેલું પ્રાગનો કિસ્સો, 1983માં એમની ધરપકડ થઈ હતી.
હા, એ પણ એક નોંધપાત્ર ઘટના છે. એ વખતે ચેકોસ્લોવાકિયામાં સામ્યવાદી શાસન હતું. દેરીદા ત્યાં ગુપ્ત રીતે કેટલાક અસંતુષ્ટ બૌદ્ધિકો માટે ફિલોસોફી સેમિનાર કરવા ગયા હતા. પોલીસે એમને પકડી લીધા અને એમના પર ડ્રગ્સ રાખવાનો ખોટો આરોપ મૂક્યો.
ઓહ, પછી શું થયું?
ફ્રેન્ચ સરકાર અને દુનિયાભરના બૌદ્ધિકોએ ભારે વિરોધ કર્યો. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મિતેરાએ પણ દરમિયાનગીરી કરી. બે દિવસ પછી એમને છોડી મૂકવામાં આવ્યા.
આ અનુભવની એમના પર શી અસર થઈ?
એમણે આને રાજકીય સત્તાના દમનકારી અને મનસ્વી સ્વભાવના ઉદાહરણ તરીકે જોયો. કેવી રીતે સત્તા સત્યનું નિર્માણ કરે છે અને વિરોધને દબાવવા માટે બહાના ઘડી કાઢે છે. એમની ભણાવવાની શૈલી પણ કહેવાય છે કે બહુ ખાસ હતી.
કેવી રીતે?
તેઓ કલાકો સુધી કોઈ પાઠની એક એક લીટીનું અત્યંત ઝીણવટપૂર્વક વાંચન અને વિશ્લેષણ કરતા. વિદ્યાર્થીઓ માટે એ એકદમ પરિવર્તનકારી અનુભવ બની રહેતો.
પણ એમના કામને ટીકા પણ ઓછી નથી થઈ, ઘણા વિવાદો પણ થયા.
હા, એ તો છે જ, શરૂઆતથી જ. ખાસ કરીને એંગ્લો અમેરિકન વિશ્લેષણાત્મક ફિલોસોફીના વર્તુળોમાં મુખ્ય આરોપ હતો કે તેઓ જાણી જોઈને અસ્પષ્ટ લખે છે, ભાષાની બિનજરૂરી રમત રમે છે અને બૌદ્ધિક રીતે પ્રમાણિક નથી, છળ કપટ કરે છે.
અને પેલો સાપેક્ષવાદ કે રિલેટિવિઝમનો આરોપ.
હા, કે એમનું કામ એવું સૂચવે છે કે કોઈ સ્થિર સત્ય કે મૂલ્ય છે જ નહીં, બધું વ્યક્તિ પર આધારિત છે. જો કે દેરીદાએ હંમેશા આ આરોપ નકાર્યા. એમણે દલીલ કરી કે રિકન્સ્ટ્રક્શન તો ઉલટાનું નૈતિક જવાબદારીને વધુ ગંભીરતાથી લેવા પ્રેરે છે.
કેટલાક માર્ક્સવાદી ટીકાકારોએ પણ એમની ટીકા કરી હતી.
હા, એમનું કહેવું હતું કે દેરીદાનું ધ્યાન ભાષા અને પાઠ પર એટલું બધું છે કે તેઓ વાસ્તવિક દુનિયાના રાજકીય અને આર્થિક સંઘર્ષોની અવગણના કરે છે. એમનું કામ રાજકીય રીતે નિષ્ક્રિય છે.
અને પેલો સકલ અફેર, જો કે સીધો એમના પર નહોતો,
મોડર્ન પરિભાષાથી ભરેલો લેખ લખીને એક પ્રતિષ્ઠિત જર્નલમાં છપાવ્યો. એનો હેતુ એ બતાવવાનો હતો કે આ પ્રકારના અભ્યાસોમાં બૌદ્ધિક કડકાઈનો અભાવ છે. એનાથી પોસ્ટ સ્ટ્રક્ચરલિઝમ અને દેરીદા જેવા વિચારકો પ્રત્યેનો સંચય વધુ ઘેરો બન્યો.
અને એમની ઉક્તિઓની ગેરસમજ તો ખરી જ.
બરાબર. ઘણીવાર એમના વિચારોને સરળ બનાવીને રજૂ કરાયા અથવા તોડી મરોડીને રજૂ કરાયા, જેનાથી પણ વિવાદો થયા.
તો એકંદરે જોઈએ તો જાક દેરીદા એક અત્યંત જટિલ, પડકારરૂપ અને હા, ખૂબ જ પ્રભાવશાળી વિચારક હતા.
ચોક્કસ. એમણે ભાષા, અર્થ, સત્તા, ઓળખ વિશેની આપણી સમજને મૂળભૂત રીતે હચમચાવી નાખી.
રિકન્સ્ટ્રક્શન દ્વારા એમણે આપણને શીખવ્યું કે જે વસ્તુઓ આપણને સ્થિર, નિશ્ચિત અને સ્વાભાવિક લાગે છે, એ ખરેખર કેટલી બધી ધારણાઓ, બાકાતપણા અને અસ્થિરતા પર ટકેલી હોય છે.
એમનો વારસો વિવાદાસ્પદ છે, પણ એની અવગણના કરવી શક્ય નથી. એમના વિચારો આજે પણ જીવંત છે અને અનેક ક્ષેત્રોમાં ચર્ચા જગાવી રહ્યા છે.
તો આજના સંવાદના અંતે એક વિચાર સાથે છૂટા પડીએ. દેરીદા જે રીતે ભાષા અને અર્થની અસ્થિરતા પર, અર્થઘટનની અનિવાર્યતા પર ભાર મૂકે છે, એ આપણા રોજબરોજના સંવાદો, આપણી સમજ, આપણે બીજાને કેવી રીતે સમજીએ છીએ એના વિશે શું કહે છે? શું આપણે ક્યારેય કોઈનો સાચો મતલબ પૂરેપૂરો સમજી શકીએ છીએ, કે પછી આપણી સમજ હંમેશા અધૂરી, સંદર્ભ આધારિત અને કદાચ આપણા પોતાના પૂર્વગ્રહોથી પ્રભાવિત રહે છે? આ પ્રશ્ન પર વિચારવા જેવું ખરું.
આ જ્ઞાન સંવાદ અહીં પૂર્ણ થાય છે. પાછા મળશું અન્ય એક મહાન વિચારક સાથે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં.